तारीख 25/1/1987, पूज्य बहनश्रीना वचनामृत बोल नंबर 49 અને 50 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 41.
પોતાના પરિણામને તપાસવાની વાત કરી છે. આખા દિવસમાં એટલે રોજે રોજ કોઈ દિવસ એમ નહીં, કોઈ વાર તપાસે એમ નહીં, પણ આખા દિવસમાં એટલે હંમેશા આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા છે અને બીજા પરિણામ કેટલા છે તે તપાસીને પુરુષાર્થ તરફ વળવું. શું કહે છે? તપાસવાની વાત એ છે. જો મારે મારું હિત કરવું હોય તો આટલું અવશ્ય કરવું જોઈએ એમ સમજી શકાય એવી વાત છે. જો પોતાના પરિણામની તપાસ પણ ન રહે તો એનો અર્થ એવો છે કે ઉદય ભાવમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા સંબંધિત એટલો બધો જીવને રસ છે કે આખે આખો ખોવાઈ જાય છે, પોતે ખોવાઈ જાય છે એની અંદર. તો એને તો કેવી રીતે હિત થાય? એને તો તીવ્ર કર્મબંધનના પરિણામ વર્તે છે અને એ ગૂંચવાઈ ગયો, ખોવાઈ ગયો, એ જળવો મુશ્કેલ છે પછી. ને એવા તીવ્ર રસમાં ઉપયોગ એવો સ્થૂળ થઈ જાય છે અને એવા સ્વભાવની અરુચિના પરિણામ થઈ જાય છે કે એને પોતાને એમ લાગવા માંડે છે કે આ બધી ઊંચી ઊંચી બહુ અઘરી વાતો છે, આપણે આમાં કાંઈ કરી શકીએ એવું લાગતું નથી. એને પોતાને જ એમ થયા કરે કે આમાં કાંઈ આપણું કામ નથી, બહુ કઠણ બધી વાતો છે, બહુ બહુ અઘરી વાતો છે, બહુ ઊંચી વાતો છે આ બધી, એવું એને લાગ્યા કરે. કાયર થઈ જાય છે. ખરેખર તો પોતાના માર્ગે ચડે એવા આ વચનો છે. એની બુદ્ધિ ઉપાધિ મટી જાય અને નિરુપાધિક શાંત સ્વરૂપમાં શાંતપણે ઠરી જાય, નિશ્ચળ સ્વરૂપમાં નિશ્ચળ થઈ જાય એવી એની શક્તિને દર્શાવે છે, દેખાડે છે. ભગવાનની સ્થાપનામાં એ વાત છે. ખરેખર તો જો નિશ્ચળ સ્વરૂપમાં નિશ્ચળ થઈ ગયા એકદમ, પરિણમન ભલે ઉત્પાદન એવાનું છે પણ ત્યાં ને ત્યાં જ, બીજા સ્થાનમાં કે બીજા ભાવમાં નહીં, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જે ધ્રુવ નિશ્ચળ સ્વરૂપ છે એમાં પરિણામે પણ નિશ્ચળ રહી ગયા એવી શક્તિ અત્યારે પણ તારામાં મોજૂદ છે, હયાતી ધરાવે છે. એવી જ શક્તિ એક સમયમાં પૂર્ણપણે પરિણમવાની શક્તિ હયાત છે એમ દર્શાવે છે શ્રી ગુરુ. એટલી બધી શક્તિ છે તો અહીંયા તો હજી સામાન્ય કામ છે. આ શક્તિ તો એટલી બધી છે કે એક સમયમાં પૂર્ણ શુદ્ધ પરિણમે, એના બદલે અહીંયા તો હજી સામાન્ય વાત કરે છે કે તું તારા પરિણામને જોવા પણ નવરો નથી, તારા પરિણામને તપાસવા પણ નવરો નથી, કે આખા દિવસમાં મારા આત્માનું હિત થાય, આત્માર્થ હોય એવા પરિણામ કેટલા, અને એ સિવાયના ઉદય બાજુ જનારા પરિણામ કેટલા, આત્માર્થ થાય એ પરિણામમાં રસ કેટલો, ઉદય બાજુ જાય એ પરિણામમાં રસ કેટલો, આ કઈ તપાસવા ઊભો રહેશ કે એમને દોડે જ જા છો એમ કે છે. જરાક ઊભો રહીને તપાસ કે આ પરિણામ કેવા છે, કેટલા છે. તો એ તપાસવા પાછળ હેતુ જે છે એ પોતાના સ્વરૂપમાં, સ્વરૂપ પ્રત્યે આવવું, પરિણામમાં સ્વરૂપ બાજુ ઢળવું, સ્વરૂપ બાજુ આવવું, અને એ બાજુનો પુરુષાર્થ વધે, એ બાજુની કાર્યશક્તિ વધે. પુરુષાર્થ વધે એટલે નિજ કાર્ય કરવાની શક્તિ વધે, એ રીતે તપાસીને વળવું. તપાસવામાં માત્ર તપાસવું નથી, પણ તપાસવા પાછળ પ્રયોજન રહેલું છે. પ્રયોજનને અનુલક્ષીને પોતાના પરિણામ તપાસવા જોઈએ, તો એ મુમુક્ષુની યોગ્ય ભૂમિકા છે. એને કંઈક હિતની જાગૃતિ છે, અને નહીંતર હિતની જાગૃતિ એમાં નથી. પોતાનું હિત કરવાની ભાવના હોય તો પુરુષાર્થ થાય. એ પુરુષાર્થ વિનાના પરિણામને કોરી ઈચ્છા કહેવામાં આવે છે. એક વિચાર એ આવ્યો હતો કે ઈચ્છા અને ભાવનામાં ફરક શું. કે છે અમને ઈચ્છા છે કે અમારે મોક્ષ પામવું છે, અમારી ઈચ્છા છે કે અમને સમ્યક દર્શન મળે તો સારું. અમારી ઈચ્છા છે એટલે અમે શાસ્ત્ર વાંચીએ સાંભળીએ, તો અમારી એવી ઈચ્છા છે, છતાં કામ ઈચ્છા અનુસાર નથી થતું. એને એમ કહે છે કે ભાવના છે કે ઈચ્છા છે. ભાવના હોય તો એ બાજુ થોડો પુરુષાર્થનું કામ ચાલુ થાય. આગળ તો મોક્ષ માર્ગમાં તો સ્વરૂપમાં સ્થિર થાય એને જ ભાવના કહી છે. સ્વરૂપ સ્થિરતાને ભાવનાનું નામ આપ્યું છે. કેમ કે એ સ્થિરતાની અંદર પુરુષાર્થ ઉગ્ર હોય છે. એટલે પુરુષાર્થ સહિતનું વલણ, પોતાના સ્વકાર્ય બાજુનું જોર સહિતનો ભાવ, એને ભાવના કહીએ. અને એમને એમ લુખે લુખું જોર આવે પર પદાર્થ પ્રત્યે, રુચિનું જોર રાગનું હોય, રાગની રુચિનું જોર હોય, અને કે મારે આત્મકાર્ય કરવું છે તો એ ઈચ્છા એની સફળ થતી નથી. એકલો રાગ છે ને એમાં ઠેકાણા વગરનો રાગ છે. કેમ કે ઈચ્છાથી પ્રતિકૂળ જાય છે તો એને ખ્યાલ નથી રહેતો કે આ મારા પરિણામ, મારે જે ઈચ્છા છે એનીથી ઊંધા ચાલે છે. જ્યારે ભાવનાવાળાને ખ્યાલ આવે છે કે મારી ભાવનાને ઠેસ પહોંચે છે, આ પરિણામ થતાં મારી ભાવના ઘવાય છે, મારી ભાવનાને ઠેસ પહોંચે છે, અને એ મને પોસાતું નથી, એ ફેર પડે છે ભાવનાવાળાને. આ તો પુરુષાર્થમાંથી વિચાર આવ્યો કે એ તપાસીને પુરુષાર્થ તરફ વળવું, પુરુષાર્થ ઉત્પન્ન થાય, આત્માર્થમાં આગળ વધાય, એ જાતના એ જાતનો પરિણામમાં કંઈ જોર આવે, જાગૃતિ આવે, એવું બળ ઉત્પન્ન થાય, એ પ્રકારે પોતાના પરિણામને તપાસવા, અવલોકવા, તપાસવામાં બે પ્રકાર છે. બહુ શરૂઆતની અંદર પરિણામ વ્યતીત થઈ ગયા પછી વિચાર આવે કે આવા પરિણામ થયા હતા, આવા પરિણામ થયા હતા, આવા પરિણામ થયા હતા, આ અહિતકર પરિણામ છે. કંઈક આત્મા આત્મભાવનાને અનુરૂપ પરિણામ તો લગભગ નહીવત છે. અને જો તપાસવાની પદ્ધતિ, તપાસણીની પદ્ધતિ એમને એમ ચાલુ રહે, તીવ્ર થાય, તો પરિણામને થવાના કાળે જ એકદમ જાગૃતિ આવે, તો એનો રસ ઠંડાયા વિના રહે. બીજા પરિણામ થાય ત્યારે એને તરત જ તપાસણી ઊભી થઈ જાય કે આ શું, તો તરત જ એ બીજા પરિણામનો જે રસ છે એનો પારો ઉતરી ગયા વગર રહે નહીં. એ તપાસતા તપાસતા એટલી જાગૃતિમાં આવવું જોઈએ તો એને બીજા પરિણામનો રસ મંદ પડતા દર્શનમાં પણ મંદ પડે, અને તો એને માર્ગ સૂજે. દર્શન મોહનો ધુમાડો એવો છે, સમ્યક્ત્વનો વિનાશક ભાવ છે. દર્શન મોહ કેવો છે? પ્રવચન સારમાં એને સમ્યક્ત્વનો વિનાશક પરિણામ કહ્યા છે. ગાથા લીધી છે, સાતમી ગાથા, એની ટીકામાં જયસેનાચાર્ય એવી વાત લીધી છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ બંનેની વાત લીધી છે. એમાં દર્શન મોહની એવી વ્યાખ્યા કરી છે, સમ્યક્ત્વનો વિનાશક ભાવ છે, સમ્યક શ્રદ્ધાનો વિનાશક ભાવ છે. મોહ ક્ષોભ વિહીન પરિણામ લીધા ને ત્યાં મોહનો એવો અર્થ કર્યો છે. ના, મોહમાં બે, દર્શન મોહ ને ચારિત્ર મોહ બે લીધા અને બે ની વ્યાખ્યા કરી. મોહ એટલે દર્શન મોહ અને ક્ષોભ એટલે ચારિત્ર મોહ. ક્ષોભ એટલે અસ્થિરતા, ખળભળાટ, એને ચારિત્ર મોહમાં લીધો છે. સાતમી કથા છે. શુદ્ધ ચિત્ત સ્વરૂપમ ચરણમ ચારિત્રમ. શુદ્ધ ચિત્ત સ્વરૂપે ચરણમ, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે. તદેવ ચારિત્રમ મિથ્યાત્વ રાગાદી સંસરણ રૂપે ભાવ ભાવ સંસારે પતંતમ પ્રાણીનમ. એવું ચારિત્ર મિથ્યાત્વ રાગાદી રૂપ જે ભાવ સંસાર છે એમાં પડતા પ્રાણીને ઉદ્ધૃત્ય, ઉદ્ધાર કરીને, ઉદ્ધૃત્ય એનો ઉદ્ધાર કરીને નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય ધરતી ઇતિ ધર્મ. આ ધર્મની વ્યાખ્યા કરે છે. નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમાં ધારણ કરાવે છે તેને અમે અહીંયા ધર્મ કહીએ છીએ. ધર્મની પરિભાષા ચાલે છે. કેવું સાદું ને મીઠું સંસ્કૃત છે. સયેવ ધર્મ સ્વ આત્મભાવના આત્મભાવનાથી ઉત્પન્ન થયેલો. સયેવ ધર્મ સ્વ આત્મભાવના ઉત્થ સુખામૃત શીત જલે ન સુખરૂપી અમૃત છે. એવું જે શીતળ જળ છે કે જેના દ્વારા કામ ક્રોધાદિ રૂપ અગ્નિ જનિતસ્ય સંસાર દુઃખદાસ્ય ઉપશમકત્વાત શમ ઇતિ. એ ધર્મને અમે શમ કહીએ છીએ, ઉપશમ કહીએ છીએ, સામ્ય કહીએ છીએ. કેમ કે આત્મભાવનાથી ઉત્પન્ન થયેલું જે શીતળ સુખામૃત છે તેના દ્વારા તે કામ ક્રોધ આદિ રૂપ જે અગ્નિ છે એનાથી ઉત્પન્ન થયેલો જે સંસાર દુઃખનો દાહ છે એને એ ઠારી દે છે. એવું આ શીતળ જળ છે એટલે એને અમે શમ કહીએ છીએ, એટલે અમે એને સામ્ય કહીએ છીએ. તતશ્ચ શુદ્ધાત્મ શ્રદ્ધાન સ્વરૂપ, હવે અહીંયા વ્યાખ્યા કરે છે દર્શનગુરુની, તતશ્ચ શુદ્ધાત્મ શ્રદ્ધાનુરૂપ સમ્યક્તવસ્ય, શુદ્ધ આત્માના શ્રદ્ધાનુરૂપ એવું જે સમ્યક્તવ તેનો વિનાશકો દર્શનમોહ અભિધાનો મોહ ઇતિ ઉચ્યતે. તેથી શુદ્ધ આત્મશ્રદ્ધાનુરૂપ સમ્યક્તવના નાશક છે, એનો જે નાશક છે તેને દર્શનમોહ એવું મોહ, એવું દર્શનમોહ નામનો મોહ ઇતિ ઉચ્યતે કહેવામાં આવે છે. આ દર્શનમોહની આવી વ્યાખ્યા કરી છે. શુદ્ધ આત્માના શ્રદ્ધાનુરૂપ જે સમ્યક્ત્વ છે એનો વિનાશક છે કોણ? દર્શનમોહ. હા, એના ઉપર ફટકા મારવાની વાત છે. આજે આત્માર્થની ભૂમિકાની વાત જે ચાલે છે વચનામૃતમાં, એમાં દર્શનમોહ ઉપર ઘણા ઘા મારવાની વાત છે. આ દર્શનમોહ તો શુદ્ધ આત્માના શ્રદ્ધાનો જે વિનાશક છે એની હારે લડતું પહેલા. પછી ચારિત્રમોની વાત કરે છે. નિર્વિકાર નિશ્ચળ ચિત્તવૃત્તિ રૂપ ચારિત્રસ્ય વિનાશક. નિર્વિકાર નિશ્ચળ ચૈતન્ય વૃત્તિ રૂપ જે ચારિત્ર છે એનો વિનાશક છે. ચારિત્રમોહ અભિધાન ક્ષોભ ઇતિ ઉચ્યતે, તેને ચારિત્રમોહ નામનો ક્ષોભ કહેવામાં આવે છે, અને દર્શનમોહ નામનો મોહ કહેવામાં આવે છે, અને ચારિત્રમોહ અભિધાન એટલે નામ, એ નામનો ક્ષોભ કહેવામાં આવે છે. તયોહ વિધ્વંસકત્વાત, એ બંનેનો નાશ કરનાર હોવાથી, સયેવ સમ તેને જ સમ કહીએ છીએ, બંનેને નાશ કરે છે માટે એને સમ કહીએ છીએ, કે જે મોહ ક્ષોભ વિહીન, જે મોહ અને ક્ષોભ વિનાનો શુદ્ધાત્મ પરિણામો ભણ્યત, શુદ્ધાત્માના પરિણામ કહેવામાં આવે છે ઇતિ અભિપ્રાય, એવો અહીંયા સૂત્રનો અભિપ્રાય છે, ગાથાનો આ અભિપ્રાય છે. બહુ પ્રસિદ્ધ ગાથા છે આ, ગાથાની અંદર આ સૂત્ર લીધું છે કે ચરિતમ ખરું ધમ્મો, ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે, એ મૂળ છે, માધ્ય છે ને. ચરિતમ ખલુ ધમ્મો, સંસ્કૃત ચરિત્રમ ખલુ ધર્મો એમ છે. ટીકા બહુ સારી કરી છે. અમૃતચંદ્રાચાર્ય ટૂંકામાં કરી છે ટીકા, આમણે જરા જયસેનાચાર્ય વિસ્તારથી કરી છે. સ્વરૂપે ચરણમ ચરિત્રમ સ્વસમય પ્રવર્તિ ઇતિ અર્થ, સ્વસમયમાં પ્રવૃત્તિ એવો એનો અર્થ છે. તદેવ વસ્તુ સ્વભાવત્વાત, તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ, તદેવ વસ્તુ સ્વભાવત્વાત ધર્મ, એ પોતે કાઢ્યું છે. વસ્તુનો તે સ્વભાવ હોવાથી ધર્મ છે એ ટીકાકાર આચાર્ય કાઢ્યું છે. ચૈતન્યમ પ્રકાશનમ ઇતિ અર્થ, ચૈતન્ય શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ એવો એનો અર્થ છે. તદેવ ચ યથા અવસ્થિત આત્મગુણત્વાત સ્વામ્યમ, અને તે જ આત્માના ગુણનું યથા અવસ્થિત પણ હોવાથી એને સામ્ય કહીએ છીએ. સામ્યમ તો દર્શન ચારિત્ર મોહનીય આદિ આદય અપાદિષ્ટ સમસ્ત મોહક્ષોભ ભાવ મોહક્ષોભ ક્ષોભા અભાવાત અત્યંત નિર્વિકારો જીવસ્ય પરિણામ. ત્રણ લીટીમાં એમણે ટીકા પૂરી. દિગંબર આચાર્યોએ નિજોબ વાતો કરે છે. શું કહે છે એ તો ચારિત્ર તો પુરુષાર્થ રાજમાર્ગ નો પુરુષાર્થ છે. પૂર જોશમાં ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ પ્રત્યે જેની ગતિ છે એને અહીંયા ચારિત્ર કીધું છે. અહીંયા તો એમ કે શીખતું આત્મામાં દર્શનમોહનો નાશ કરીને એકવાર લીન થાય એટલા પુરુષાર્થ બાજુ વળવા માટે તારા ચાલતા પરિણામનું અવલોકન તો કર, તારા ચાલતા પરિણામની તપાસ તો કર કે કેવા પરિણામ આત્માર્થને લાયક થાય છે અને બીજા પણ કેટલા પરિણામ થાય છે આની તપાસ રાખીશ કે નથી રાખતો, આટલો સવાલ છે આ બોલમાંથી. કે આ તપાસ થાય છે કે નથી થતી, જો આવી તપાસ ન થતી હોય અને માત્ર બાહ્ય ક્રિયાથી પાછું કે બીજી કોઈ પણ ક્રિયા કરવી તપાસ્યા વગર, પરિણામની તપાસ વગર માત્ર એમને જેમ ઉદય ભાવે બીજા સંસારના કાર્ય થાય છે એમ ઉદય ભાવે વાંચન પૂજા થાય તો એ તો એનું એ જ રહ્યું, એમાં કાંઈ તપાસવાની વાત રહી નહીં. તો એ જો તપાસની નહીં થાય તો પુરુષાર્થ પણ ઉત્પન્ન નહીં થાય એમ લેવું છે. અથવા એમ લઈએ કે પુરુષાર્થ જાગૃત થવા અર્થે, આત્માનો પુરુષાર્થ કરવા અર્થે શું કરવું જોઈએ? પુરુષાર્થનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે ને કે પુરુષાર્થ કરવો છે તો પુરુષાર્થ માટે શું કરવું જોઈએ? કે એણે પોતાના પરિણામો તપાસવા જોઈએ. તપાસીને પુરુષાર્થ પ્રત્યે વલણ થાય છે, પુરુષાર્થ પ્રત્યે વળી શકાય છે. જો તપાસણી ન હોય તો પુરુષાર્થ પ્રત્યે વળવાનો કોઈ અવસર આવતો નથી. એમ બહુ હોશિયાર એ પ્રવીણતામાં ખોવાઈ જવાનું રહેશે, બીજું કાંઈ નહીં થાય પણ એ પ્રવીણતામાં ખોવાઈ જવાનું થશે. બીજાના પરિણામ પકડવાનું પ્રયોજન શું? ઠીક, શું પ્રયોજન છે? આ તો કહે છે કે પર લક્ષે આત્મવિચાર પણ નિરર્થક જાય છે, તો આ પર લક્ષે પરનો વિચાર ક્યાંથી સાર્થક થવાનો? એ તો વધુ નુકસાન કરનારા પરિણામ છે. એક એક બોલ એવા છે, એવો બોલ છે કે મુમુક્ષુઓ માટે તો એને નિત્ય સ્વાધ્યાય કરવાનું એક શાસ્ત્ર હોય, જેમ અન્ય મતમાં કહે છે ને, ત્યાં ગીતાની મુખ્યતા આપે છે. અને ગીતાની અંદર આગળનો ગીતાનો એક મહાત્મ નામનો એક પાઠ હોય છે, એ બીજાએ રચેલો હોય છે, ગીતામાંની મૂળ રચના નથી. એમાં રોજ વાંચવું એના ઉપર બહુ આગ્રહ હોય છે કે રોજ આખી ગીતા વાંચવી. તું આખી નો વાંચતો રોજ એક અધ્યાય વાંચજે, રોજ એક અધ્યાય નો વાંચતો આટલા શ્લોક વાંચજે, છેવટે એક શ્લોક પણ વાંચજે પણ તું રોજ ગીતા વાંચજે. શું એ મુમુક્ષુની ગીતા જેવો ગ્રંથ છે, મુમુક્ષુને લાયક ઘણી વાતો કરી છે. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનીની દશાના પણ અનેક વિધ પરિણામ બતાવ્યા છે કે જેથી મુમુક્ષુ એને અનુરૂપ પોતાની દશા કરી શકે, એને અનુરૂપ પોતાની વિચારણા રાખી શકે. અને મુમુક્ષુને યોગ્ય પણ અનેક પ્રકારની અનેક પડખેથી વાતો કરી છે અને બધી અનુભવ ગમ્ય અનુભવ સિદ્ધ બધી વાતો છે. તે તપાસીને પુરુષાર્થ તરફ વળવું, ચિંતવન ખાસ કરવું જોઈએ. ચિંતવન, તત્વ ચિંતવન, સ્વરૂપ ચિંતવન ખાસ કરવું જોઈએ અથવા અવશ્ય કરવું જોઈએ. જેની ચિંતા હોય તેનું ચિંતવન કરે જીવ, જેની ચિંતા હોય તેનું ચિંતવન કરે, અથવા જેની પ્રાપ્તિની જરૂરિયાત હોય તેનું જીવ ચિંતવન કરે છે. આ તો બધાને અનુભવ સિદ્ધ છે. કહે છે કે જો આત્માની ચિંતા હોય ભવભ્રમણની, તો ભવભ્રમણનો નાશ થાય એ પ્રકારનું ચિંતવન કરે. આત્મ પ્રાપ્તિની ભાવના હોય તો આત્મ સ્વરૂપનું સ્વભાવનું ચિંતવન કરે છે. ચિંતવન ખાસ કરવું જોઈએ. કષાયના વેગમાં તણાતા અટકવું અને ગુણગ્રાહી બનવું. એક બોલમાં કેટલી વાતો નાખી છે. કષાયનો જે વેગ છે, એટલું કષાય નથી લીધું, જે તીવ્ર રસવાળા પરિણામ છે, કષાયના તીવ્ર રસવાળા પરિણામ છે, એમાં કષાય શક્તિ એટલે દર્શન મોહ. દર્શન મોહ એ કષાયની શક્તિ છે, એ તીવ્ર થાય છે. એ બાજુ તીવ્રપણે ગતિ કરવા યોગ્ય નથી. તણાતા અટકવું એટલે તણાવવું જ નહીં એમ કહે છે. અંદર માં જાગૃતિ હોવી જોઈએ કે આ મને નુકસાનનું કારણ છે. જેટલા રસથી, તીવ્ર રસથી કષાયનો વેગ ઉત્પન્ન થાય છે, એમાં આત્માની શક્તિ હણાઈ જાય છે. આ નુકસાન એના લક્ષમાં હોય તો અંદરમાં એને એની એ જ વખતે જાગૃતિ અને ખટક આવ્યા વિના તો લડાઈનો વિષય છે. અંદરમાં પોતાના જ પરિણામ સાથે લડાઈ કરવાની છે. દ્વંદ્વ કહે છે, અટકાતું નથી. કેમ કે એને નુકસાન છે, થાય છે, એ લક્ષમાં નથી. આમાં નુકસાન છે એમ ખ્યાલમાં આવવું જોઈએ. જીવનો એવો સ્વભાવ છે કે નુકસાનની ખબર પડે તો અટકે, લાભની ખબર પડે તો એ બાજુ દોડે પરિણામ, અને નુકસાનની ખબર પડે તો ત્યાંથી અટકે. આ એનું સ્વભાવગત પરિણમન હોવાથી કોઈને શીખવવું પડતું નથી. એને ખ્યાલ આપવો જોઈએ કે આમાં નુકસાન થાય. કષાયના વેગમાં તણાતા અટકવું અથવા કષાયના વેગમાં તણાવવું નહીં, ગુણગ્રાહી બનવું અને ગુણ ગ્રહણ થાય એવી વૃત્તિ રાખવી, એવો અભિપ્રાય રાખવો, એવો દ્રષ્ટિકોણ રાખવો. બીજાના થોડા પણ ગુણ જોઈને, કોઈ એક ગુણ જોઈને પણ પ્રમોદિત થવું અને પોતાને પોતાને વિશે ગુણ ઉત્પન્ન થાય એ દૃષ્ટિકોણ હંમેશા રાખવો, ગુણગ્રાહી બનવું. એ વિશેષણ વાપરે છે કોઈ કોઈ મુમુક્ષુઓને. અને એક વાર તો એમણે ગાંધીજી માટે પણ એ વિશેષણ વાપર્યું છે. ગાંધીજી માટે પણ એમણે એ વિશેષણ વાપર્યું છે, ગુણગ્રાહી મોહનલાલ પ્રત્યે એમ કરીને ટપાલ લખી છે. ગાંધીજી પ્રત્યે પણ આમ ગાંધીજીને સત્યની જિજ્ઞાસા હતી પ્રારંભના કાળમાં. પછી તો રાજકારણમાં બહુ રંગાઈ ગયા બ્રિટિશરોની સામે, પણ શરૂઆતમાં એમનો પ્રકાર થોડોક એવો હતો કે ગુણને ગ્રહણ કરવા ગુણવાન થવું, દોષ ટાળવા ગુણવાન થવું, અને એને માટે થોડી એમની વિચારણા અંતર શોધ એવું થોડું ચાલ્યું છે. એવો કોઈ ખ્યાલ આવ્યો છે શ્રીમદજીને, એટલે એમના એમના વિશે પણ એવી કોઈ એક વખત એક પત્રમાં એવું વિશેષણ વાપર્યું છે, ગુણગ્રાહી. સત્યના પ્રયોગ, હા. અને એક એમની પ્રકૃતિમાં કહો, યોગ્યતામાં કહો, એક મુદ્દો સારો હતો કે પોતાનો દોષ પણ સરળપણે સ્વીકારે, સ્વીકારે નહીં, પોતાની આત્મકથા લખે, એમાં લખે, ડાયરીમાં લખે. એવું એક સારું ચિહ્ન હતું. એ સરળતા વિના એવું નથી બનતું, અને સરળતામાં પણ એટલી શક્તિ હોય કે પોતાનો દોષ પ્રસિદ્ધ કરવો, પોતાનો દોષ ગ્રહણ કરવો, પોતાનો દોષ જોવો, જોવો ને નિંદવો, એ પ્રકાર જે છે એ સરળતાના પરિણામ બતાવે છે. તો જ કાઢે, નિંદે ને કાઢવા માટે જ નિંદે છે. એ જાતનું ઠીક થોડું યોગ્યતા એ પ્રકારની હતી. તો શ્રીમદજી જેવા સત્પુરુષ સાથે એમને સંપર્ક પણ હતો, એ પણ યોગ્યતાને સૂચવે છે. એમનો જે મહાપુરુષ સાથેનો જે સંપર્ક હતો એ પણ એક પ્રકારની યોગ્યતાને બતાવે છે. એટલે તો એમને ધર્મ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા છે. 27 પ્રશ્નોમાં ધર્મ વિશેના ઘણા પ્રશ્નો પૂછ્યા છે. આત્માના પોતે ગુણગ્રાહી બનવું એમ કે છે. પોતે ગુણગ્રાહી બનવું, ગુણનો, ગુણના ગ્રાહક થવું. આપણે કહે ને કોઈ, અમે ગ્રાહક છીએ આ ચીજના, અમે, અમારે આનો ખપ છે. અભિપ્રાયથી પ્રવર્તું, ઉદયના પ્રસંગોમાં પણ આ દ્રષ્ટિકોણ મુખ્ય રાખવો, તો હળવાશ આવે છે, હળવો થાય છે જીવ, અને ધર્મ પામવાની કાંઈક નજીક થાય છે. એ તો અનુભવ કેમ થાય એના જ પાયા ગોતવા એવી વાત કીધી છે. આત્માનો પોતાને અનુભવ કેમ થાય એની શોધ ચલાવવી, એના પાયા ગોતવા, એટલે એના મૂળ કારણો શું છે, મૂળમાં શું કરવાથી એમ થાય એ શોધવું. ઉત્સાહ
જો કરવો
હા, એ તપાસ છે, એમાંથી પુરુષાર્થની જાગૃતિ થાય છે. પુરુષાર્થ તે તપાસીને પુરુષાર્થ તરફ વળવું, એમાં એ સંકેત છે કે જો આવી તપાસણી હોય છે એને આગળ પુરુષાર્થ ઉત્પન્ન થવાનો અવસર છે. એ ઉત્પન્ન થઈ પુરુષાર્થ ઉત્પન્ન કરી શકશે, બીજા પુરુષાર્થ કરી શકશે. આમ તો એવું છે કે જેને તત્વનો રસ છે અને જેની વિચારણામાં તાત્વિક દ્રષ્ટિકોણ છે, એને તો બધા ઉદય દ્રષ્ટિએ વિચાર ચાલવા માંડે છે કે તત્વ દ્રષ્ટિએ આ શું, તત્વ દ્રષ્ટિએ આ શું, તત્વની દ્રષ્ટિએ આ શું, એમ ચાલ્યા કરે. તો એ રીતે એને ગમે એ નાની મોટી ગમે એ વાતમાંથી એને તત્વદ્રષ્ટિ મુખે થઈ જાય, એટલે એ જાતનું એને ચિંતવન ચાલ્યા જ કરે. પણ આ જુઓ ને, બાહ્ય સંયોગોનું ચિંતવન ચાલ્યા જ કરે છે કે સંયોગની અનુકૂળતા હોવી જોઈએ ને સંયોગોમાં પ્રતિકૂળતા ન હોવી જોઈએ, એ વિષયનું ચિંતન ચાલ્યા કરે છે ત્યાં ગણતરી કરે છે કે મેં કેટલા કલાક સંયોગોની ચિંતા કરી, ત્યાં એને એ ગણતરી નથી થતી, કેમ કે એમાં સંતોષ નથી પકડવો. તો અહીંયા આત્માને દુઃખમાંથી છોડાવવો છે, એ શ્રીમદજીએ લીધું ને, અનંત જન્મ મરણ કરી ચૂકેલા એવા આ આત્માની કરુણા જ્યારે આવે છે ત્યારે એને ખરેખર છૂટવાની ભાવના થઈ છે. કે ઘણો દુઃખી થયો, ઘણા દુઃખી થવાના કાર્યો રૂપને પરિણામો કર્યા, હવે મારે મારા આત્માને આ દુઃખમાંથી છોડાવવો છે, નક્કી નિશ્ચય છે, એવો નિર્ણય કરે, દ્રઢ નિર્ણય કરે, ત્યારે એને કામ કરવાની શરૂઆત થાય છે. એને સ્વદયા કહી છે. આ સ્વદયાનો વિષય જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. દયા શબ્દ પ્રસિદ્ધ છે પણ એ બધા પરદયાને દયા સમજીને બેઠા છે, અને સંપ્રદાયના કહેવાતા જૈનો પણ એ પરદયાને દયા સમજીને બેઠા છે, અને દયાને ધર્મ માન્યો છે. પોતાના આત્માને નિર્દય રીતે હણે અને બીજાની દયા પાળવાની મુખ્યતા કરે, હાસ્યાસ્પદ વિષય છે. પોતે અનાથ છે, પોતે સુખની ભીખ માગે છે અને બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે છે. બધા દયાળુ કહે એટલા માટે કરે છે કે બીજા તો દયાળુ તો કહે, એમ દયા પાડે તો બીજા દયાળુ કહે આપણને, ઠીક તો બીજા પાસે કેવડાવવું છે ને. એક બહુ મોટું ઝેર છે, બીજાની નજરમાં હું આવો 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 અનેક પ્રકારે લાગુ દેખાવ અને એવી મારી છાપ રહે બીજાઓમાં, આને ભગવાને લોકસંજ્ઞા રૂપી ઝેર કહ્યું છે. લોકસંજ્ઞા એ કાળકૂટ ઝેર છે, બધેથી છૂટે પણ લોકસંજ્ઞાથી છૂટવું બહુ કઠણ છે. જ્યારે આત્મસંજ્ઞા થાય, એક એકાંતે આત્મહિત કરવું છે, લોકોને જેમ વિચારવું હોય એમ વિચારે ને જેમ કહેવું હોય એમ કહે, લોક લાજ સબ ડારી, કોઈની પરવા કર્યા વિના એકનું આત્મહિત કરવું છે, એને લોકોની નજરમાંથી બચવાનું થાય. નહીતર લોકસંજ્ઞા અનાદિની છે અને એ પ્રત્યક્ષ ઝેર છે એમ જાણ્યા વિના એ છૂટે એવું નથી, ત્યાં સુધી એ મુકાય એવું નથી. આખું આગમ આવી જાય, એ તો એવું છે. એક એક વચનની અંદર અનેક ન્યાયોની સંધિ હોય છે. શ્રીમદજી કહેતા કે શાસ્ત્રનું એક વચન અવગાહન કરતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં ફરી વળે છે. શ્રુતજ્ઞાન કેવું હતું કે શાસ્ત્રનું એક વચન અવગાહન કરતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રમાં ફરી વળે છે. એટલે હજારો શાસ્ત્રમાં જે ન્યાય કયા છે એની સંધિ લાગી જાય છે. એક શાસ્ત્ર વચનનું અવગાહન કરતા સ્વરૂપે ચરણમ ઇતિ ચરિત્રમ, એક સૂત્ર વાંચે ત્યાં જાણે શ્રુત જ્ઞાનનો દરિયો હલી જાય છે. ઓગણપચાસ થી 50મો બોલ છે, સંસ્કાર માટેનો છે. તું સતની ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. પુરુષાર્થને પણ સંધિ છે. જેમ સ્વરૂપ જેમ પરિણામને તપાસવા સાથે પુરુષાર્થને સંબંધ છે, એમ સપની ઊંડી જિજ્ઞાસાને પણ પુરુષાર્થ સાથે સીધે સીધો સંબંધ છે. આ પુરુષાર્થનો પ્રશ્ન આખે આખો સોલ્વ થઈ જાય એવા કેટલાય બોલ છે પુરુષાર્થના. પુરુષાર્થના ખાસ બોલ પણ છે અને બીજા બોલમાં પણ પુરુષાર્થની વાતો નાખી છે. આ બોલ જિજ્ઞાસાનો કહીએ, પુરુષાર્થનો કહીએ, સંસ્કારનો કહીએ, ત્રણેય વિષય લાગુ પડે છે. તું સતની એટલે તારા પરમ સત સ્વરૂપની મૂળમાં તું કેવો છો એની ઊંડી જિજ્ઞાસા કર. સામાન્ય જિજ્ઞાસા કર એમ નથી કહેતા, ઊંડી જિજ્ઞાસા કર. એવી ઊંડી જિજ્ઞાસા કર કે જ્યાં સુધી એ પરમ સતનો પત્તો ન લાગે ત્યાં સુધી માથું ઠેકાણે રહે નહીં. આ નથી કહેતા ભાઈ, એટલી બધી ઉપાધિ છે કે માથું ઠેકાણે નથી રહેતું. અત્યારે હવે બહુ ઉપાધિમાં માણસ આવી જાય ત્યારે એવું બોલે છે, ભાઈ એવી ઉપાધિ આવી પડી છે માથું અમારું ઠેકાણે નથી. કાં તો કહે છે ધોળ ઉપર માથું નથી એમ, કે એકબીજે માથું મૂકી દીધું છે. કહે છે કે દુનિયાના પ્રસંગની પ્રતિકૂળતાની ચિંતામાં તને ઉપાધિમાં આમ થાય છે. એ તો બધા જન્મ મરણ થી તો નીચેના કોટીના નીચેના દરજ્જાના પ્રસંગો છે. બહારમાં કેટલાક અનિષ્ટ સંયોગોનો પ્રકાર ઊભો થાય અથવા ઈષ્ટ સંયોગના વિયોગનો પ્રકાર ઊભો થાય, પણ આખે આખો માણસ મરી જાય એના કરતા તો નીચેની વાત છે ને, જીવતો તો રહે છે ને. તો એ નીચેના પ્રસંગોમાં તારું માથું ખરાબ થાય છે, અહીંયા જન્મ મરણને નાશ કરવાની કોઈ ઉપાધિની ચિંતા તને નથી. એનો નાશ કેમ થાય એની જિજ્ઞાસા તને નથી, એ તો મોટી વાત છે. પૂમડા વિના કરે રૂના, 5 લાખની ખોટ જાય એના હમ ન જુએ. રૂનો વેપાર કરે અને 5 લાખની ખોટ જાય એમાં એનું ધ્યાન નો વિચાર ન કરે કે આ કેવી રીતે બચવું. અને ઓલા ઢોકડા આવ્યા હોય રૂના વેચા હોય તો પેલા બારદાની અંદર પૂમડા પડ્યા છે ને એ ભેગા કરીને અંદર તોલમાં નાખી દો, 500 ગ્રામ વધે છે. 500 ગ્રામના 5 રૂપિયા વધશે પણ ઓલા પણ 5 લાખ વ્યાજ હશે એનો. મોકળા એના જેવું છે. નાના નાના પ્રસંગોની ચિંતામાં આખું જીવન વ્યતીત કરે અથવા દેહની અનુકૂળતા સાચવવા અને પ્રતિકૂળતા ટાળવા રોજની 10-10 કલાકની મજૂરી કરે. આ દુકાનની મજૂરી કરીએ જ નહીં, કેમ કેમ પ્રતિકૂળતા ન રહીએ, બધી અનુકૂળતા રહીએ. અને આખો જીવન મરણનો જે પ્રશ્ન છે એને હું આંખું વીંચીને આવેલો જાય, એનો વિચાર સુધા નહીં કે આ શું, ક્યાં સુધી જન્મને મરવું, ક્યાં સુધી જન્મને મરવું, એની કોઈ ચિંતા નહીં. પાછો કહેવાય દુનિયામાં ડાયો, બહુ ડાયો માણસ છો. 5 જણા એને પૂછે છે, કાંઈક મૂંઝવણ ઊભી થાય તો એને લોકો પૂછવા આવે છે. એ ડાયો છે, એ જ્ઞાનીની નજરમાં ગાંડો છે, મૂરખ છે. શું એની વિચિક્ષણતાનો ઉપયોગ સંસારિક પ્રસંગોમાં કરે છે, પણ બુદ્ધિની વિચિક્ષણતાનો ઉપયોગ એના જન્મ મરણ ટાળવામાં કરતો નથી. આ ગડબડ છે, મોટી ગડબડ છે. અહીં તો એક પ્રેરણા આપી છે એમ કહીએ તો ચાલે. આજ્ઞાર્થ છે ને, પ્રેરણાવાચક વચન છે કે ભાઈ તું તારા પરમ સતની ઊંડી જિજ્ઞાસા કર. ઊંડી જિજ્ઞાસા કર, કેમ કે એક જગ્યાએ કહે છે કે સામાન્ય જિજ્ઞાસા તો જીવને ઘણી વાર થઈ છે, પણ સામાન્ય જિજ્ઞાસામાં શું તકલીફ થાય છે કે જીવ પોતાના પ્રયોજનભૂત પ્રશ્નોને પણ જિજ્ઞાસાથી સમજવાનો પ્રયત્ન કરે છે અને અપ્રયોજનભૂત વિષયને પણ જિજ્ઞાસાને પાછો વાપરે છે. ઊંડી જિજ્ઞાસા હોય તો એક આત્મહિતના અને આત્માના પ્રયોજનમાં જ ઊંડે 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 એની જિજ્ઞાસાનો પરિણામ ચાલે, અને એ સિવાયની વાત આવે તો અહીંયા ત્યાં ન જાય. કેમ કે અહીંયા ઊંડો ઉતર્યો છે, એક જગ્યાએ ઊંડો ઉતરે તો બીજે ન જઈ શકે. પણ છીછરી જિજ્ઞાસા હોય તો આત્માના હિતની વાતમાં પડે અને બીજી વગર પ્રયોજનની વાત છે એમાંય કુતૂહલ રાખે, એમાં જાણવા માટે કુતૂહલ માટે છે, કાંઈ નહીં તો એને કુતૂહલથી આ કરે. લાવને આ જાણી લો, આ થોડીક વાત કરી છે તો એ જાણી લો, આ જાણી લો, આ જાણી લો. ભાઈ તને કામનું કેટલું છે એનો પહેલા વિચાર કર. નકામી નકામી વાતોમાં જિજ્ઞાસાને રોકવો એ તારા સ્વકાર્યની કરવાની અરુચિને પ્રસિદ્ધ કરે છે. એ તો બધે સંકલન જ છે, એક શૃંખલા છે આખી પરિણામની. એક યથાર્થ ભૂમિકાને લગતી પરિણામ શૃંખલાનો પ્રકાર જુદો છે અને બાકીની બીજી લાઈન આખી જુદી છે. પછી એમાં તો ઘણા આડાવડા પ્રકાર ઊભા થઈ જાય છે. યથાર્થતામાં આવે જીવ તો એ અવશ્ય અલ્પકાળમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી જ લે છે, કેમકે એવો પરિણામનો વલણ ઢળણ ઊભું થાય છે કે જેમ પાણી ઢાળમાં ઢળે દડે જ, એમ એ પરિણામ પછી એ બાજુ ગતિ પકડે છે. એ ગતિ પકડે છે એનું નામ પુરુષાર્થ છે, વેગ પકડે છે એનું નામ પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થનો વેગ ઉત્પન્ન થાય એ પહેલાં પહેલાં એને કેવા કેવા પરિણામ હોય, કે પોતાના પરિણામને ચકાસતો હોય, તપાસતો હોય, અવલોકન કરતો હોય અને એને એમાં પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એની ઊંડી જિજ્ઞાસા એને હોય છે. ઊંડી જિજ્ઞાસા તો બહુ મોટું કામ કરે છે. કોઈ વાર કોઈ જીવને કોઈ વાર એવું બને છે કે એકદમ પોતાના પરમ સ્વરૂપની ઊંડી જિજ્ઞાસામાં આવી ગયો હોય એવા કાળે એને કોઈ પરમ સત સ્વરૂપ આત્મા સંભળાવે તો એને આત્માના સંસ્કાર પડી જાય. એને ખબર ન હોય પણ એને આત્માના સંસ્કાર પડી જાય. એટલે અહીંયા એ વાત નાખી છે ત્રીજી લીટીમાં. સતના સંસ્કાર, સતના સંસ્કાર અને જિજ્ઞાસા એક બોલમાં વાત લીધી છે. એનું કારણ શું છે કે કોઈ વાર જિજ્ઞાસાના કાળમાં સતના સંસ્કાર પડે છે. એક વાર પણ જો સતનો સંસ્કાર પડ્યો એનો છૂટકો થઈ જાય. એક ભવે નહીં તો બીજા ભવે પણ એ વસ્તુને પકડી લે છે. એ સંસ્કારનું બીજ એટલું પાવરફુલ છે કે એનો અંકુર સમ્યક દર્શનને ધર્મ સ્વરૂપે પ્રગટ થયા વિના રહી શકે નહીં. એ મૂળ, એ બીજનો મૂળમાં પડેલું જે બીજ છે એ બળી શકતું નથી. પછી સતનો સંસ્કાર છે, સત અનંત, અનંત સામર્થ્યવંત જે સંત સત છે એનો સંસ્કાર એટલો જબરદસ્ત છે કે એ સતની સાથે જઈને ભળે છે. એ અસત ક્યારે થતું નથી. સતનો સંસ્કાર પણ ક્યારે અસત પરિણામે થઈ જાય, સતનું અસત થાય એવું કદી બનતું નથી. એટલે જિજ્ઞાસા તો બહુ મોટી વાત છે. ગમે તેટલું વાંચ્યું હોય, ગમે તેટલું સાંભળ્યું હોય તો પણ જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવથી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સતની ઊંડી ઊંડી ઊંડેથી ઊંડી જેટલી થઈ શકે એટલી ઊંડી જિજ્ઞાસા રહેવી જોઈએ, હોવી જોઈએ, થવી જોઈએ. જો જિજ્ઞાસામાં ફેર પડ્યો તો સમજી લઉં કે ગયો એ હવે બીજે રસ્તે. કેમ કે એને ત્યાં શું થશે કે આ તો મને સમજાણું છે, આ તો હું જાણું છું, આ મને ખબર છે. વાંચ્યા પછી, સાંભળ્યા પછી થોડી ખબર પણ પડે છે, પણ ખબર પડે છે ત્યાં હજી પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી ખરી ખબર પડી નથી એમ જાણીને એને ઊંડી જિજ્ઞાસા રાખવી જોઈએ. આટલી વાત છે. શ્રીમદજીને પણ સંસ્કારનો વિષય છે. સંસ્કાર તો એવો વિષય છે, પકડી લે. ઊંડી જિજ્ઞાસા કો, ખરી જિજ્ઞાસા કો, અને એ જિજ્ઞાસા એવી કે જ્યાં સુધી જેમ પાણી મળે નહીં તા ત્યાં સુધી તૃષા છિપાય નહીં, ઉલટાની વધતી જાય. પાણી ન મળે ત્યાં સુધી તરસ વધતી જાય, એવો જો જિજ્ઞાસાનો પ્રકાર હોય તો એ ઊંડી જિજ્ઞાસા છે, એ ખરી જિજ્ઞાસા છે. અને એ જિજ્ઞાસા પાછળ એનો પ્રયત્ન બરાબર જ ચાલશે, એનો પ્રયત્ન આડો અવળો નહીં જાય એમ કેવું છે. જેને પરમ સતની જિજ્ઞાસા છે એનો પ્રયત્ન પરમ સતને શોધવા પાછળ જ લાગશે, એનો પ્રયત્ન આડો અવળો જશે નહીં. બરાબર ચાલશે એનો અર્થ કે આડો અવળો જશે નહીં, કેમ કે એને સતની જિજ્ઞાસા છે. એટલે સત સિવાયની બીજી વાત એની સામે આવશે તો એને એમ લાગશે પણ આ મારા પ્રયોજનનો વિષય નથી, અહીંયા મારે સમય અને શક્તિ પુરુષાર્થ અહીંયા મારે વેડફવો નથી. એક ન ચાલતા કરવું પડે એવા પ્રસંગોની વાત જુદી છે, બાકી એનો પ્રયત્ન બરાબર સતને શોધવા પાછળ જ ચાલશે અને એનો પ્રયત્ન બરાબર છે. નહીતર પ્રયત્નની બરાબરતા નહીં રહેતા જાય બીજે. એક તો હોય મૂડી થોડી અને એમાં નકામી ચીજ ખરીદી લઈએ ત્યારે એને જરૂર વખતે મૂડી એની પાસે હોય નહીં, આ પરિસ્થિતિ થાય. જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે, વળી શું અંદર અનુકૂળતા થઈ જશે કે તારી મતિ સરળ અને સવળી થઈ જશે. ઠીક, આ ઊંધી મતિથી ઊંધા ઊંધા આત્માને નુકસાન થાય એવા કામ કરે છો, આ તારી મતિ સવળી થઈ જશે એમ કે છે. મતિ એટલે બુદ્ધિ, તારી મતિ સવળી થઈ જશે, તારું આત્મહિત થાય અને અહિત ન થાય એવી સરળ અને સવળી થઈ જશે. અહિત થાય ત્યાં મતિ કામ કરે તો એ અસરળ મતિ છે, આત્માનું અહિત થાય અને એવું કામ કર્યા કરે બુદ્ધિ તો એ અસરળતા છે, મતિની અસરળતા છે. અહીંયા કહે છે કે તારી જો તારી સત માટેની ઊંડી જિજ્ઞાસા હશે તો તારી મતિ પણ એ વિષયમાં સરળ થઈને સૌનું કામ કરવા લાગશે. જો તારી જિજ્ઞાસા નહીં હોય તો તારી મતિ અસરળ થઈને બીજા બીજા વિષયોની અંદર રોકાઈ જશે અને અવળું અવળું કામ કરશે. આમ છે, આ તો કેવી આપોઆપ લાઈન ઊભી થાય છે. એક જિજ્ઞાસામાંથી એના જ્ઞાન ઉપર શું અસર આવે છે એમ અહીંયા સાપેક્ષ સંબંધ લીધો છે. જેને પોતાના પરિણામમાં પરમ સતની ઊંડી જિજ્ઞાસા છે એનું જ્ઞાન સરળ અને સવળું થઈ જાય છે એમ કહેવા માંગે છે. મતિ જ્ઞાન એનું સવળું ને સરળ થાય છે. આમ તો મુમુક્ષુની ભૂમિકા એવી છે કે ક્યાં અવળું થાય તો એને ખબર ન પડે, અવળા હવળાની ખબર ઉછેરીએ, કેમ કે હજી એના જ્ઞાનમાં સમ્ય જ્ઞાન રૂપી દ્રષ્ટિકોણ હાથમાં આવ્યો નથી. તો ત્યાં શું ઉપાય, શું કે ત્યાં પણ ઉપાય છે. આ સત્પુરુષ પાસે તારી દવા છે એનો પણ ઉપાય છે કે તું કાંઈ નહીં, એક તને તારું સત નથી મળ્યું તો બરાબર છે કે બરાબર છે, તો એ કેમ મળે એની એક ઊંડી જિજ્ઞાસા મારે તો પણ તારી મતિ અવળી જશે નહીં. બહુ ભાગ તો આ બહુ મહત્વનો બોલ છે. બહુ ભાગ જીવોને તો થોડું વાંચે સાંભળે ત્યારે એને એમ થઈ જાય છે કે હવે મને ઘણી ખબર પડે છે, એની જિજ્ઞાસાનો નાશ થઈ ગયો હોય છે અને એ જ્ઞાનના ઉઘાડમાં એવો ફસાયેલો હોય છે કે એ ઉન્માર્ગે જ પછી ચાલવાનું સહજ એનાથી બને છે, એની મતિ અવળું અવળું જ કામ કરવા લાગી જાય છે. આ તકલીફ શાસ્ત્રના જાણપણામાંથી ઊભી થાય છે, બહારના ઉઘાડમાંથી ઊભી થાય છે. એને એમ કહે છે કે ભાઈ જ્યાં સુધી સત ન મળ્યું હોય ત્યાં સુધી ગમે તેટલું જાણ્યું હોય તો પણ કેમ અનુભવ થાય, ક્યાં જાણ્યું છે. અને જિજ્ઞાસા ઓછી થઈ ગઈ, પણ જિજ્ઞાસા રહેવાનું કારણ છે તને, કે કેમ અનુભવ થાય તે ક્યાં જાણ્યું છે. જાણ્યું હોય તો કરો અનુભવ. અનુભવ નથી કરી શકતો એનો અર્થ કે તને એ રીત આવડતી નથી, તને પ્રાપ્તિ નથી એ રીતની, તો એની જિજ્ઞાસા તને હોવી જોઈએ. અને એ જિજ્ઞાસા જેટલી ઊંડી એટલી તારી મટી સરળ. એ જિજ્ઞાસા ઊંડી નહીં તો સામાન્ય જિજ્ઞાસા તો અનંતવાર કરી છે, એનાથી કામ થવાનું નથી. એ બોલે કે આવે છે પાછળ ઉપર ઉપરથી બાજુ છે, ડાબા બાજુ નીચે નીચેનો બોલ છે. ઉપર ઉપરની જિજ્ઞાસા ઘણી વાર કરી છે. ઉપર ઉપરની જિજ્ઞાસાથી કાંઈ કાર્ય થતું નથી એમ કરવાના. ફેરવી ફેરવીને કેટલી વાતો પડખે થી જે પ્રશ્નો આવે છે એટલે તો ઉપર બેઠેલા ને તો બધી ખ્યાલ આવે છે કે ક્યાં અટકીને વાત કરે છે, ક્યાં ખ્યાલ આવતો નથી ને વાત કરે છે, ક્યાં બેસીને વાત કરે છે, એટલે એકદમ સચોટ માર્ગદર્શન એનું આવે છે. વિશેષ કરીશું.